આપ છો SBS રેડિયો ગુજરાતીની સાથે.
તમામ લોકો હવે ફાર્મસીમાં જઈને પણ એસ્ટ્રાઝેનેકા રસી મેળવી શકશે, પરંતુ તેના વિશે અલગ અલગ સલાહ આપવામાં આવી છે એટલે લોકોમાં એસ્ટ્રાઝેનેકા રસી વિશે ખૂબ મૂંઝવણ છે. આવો આજે આ વિષયે થોડી વધુ માહિતી મેળવીએ ડૉક્ટર નિર્જરી પંડિત પાસેથી. નિર્જરીબેન, SBS રેડિયોના ગુજરાતી કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત છે.
થેન્ક યુ. કેમ છો તમે?
ફાઇન, થેન્ક યુ. એસ્ટ્રાઝેનેકા રસીને લઈને ઓસ્ટ્રેલિયામાં એટલું બધું કન્ફ્યુઝન લોકોમાં ઊભું થયું છે. એક GP તરીકે તમે લગભગ રોજ તમારા પેશન્ટ્સના આવા સવાલોના જવાબ આપતા જ હશો, એટલે અમારો સૌથી પહેલો સવાલ તો એ જ છે, શું તમે પોતે કે તમારા ઘરમાં કોઈએ એસ્ટ્રાઝેનેકાની રસી લીધી છે ખરી?
મેં પોતે પણ એસ્ટ્રાઝેનેકા લીધું છે, કારણ કે અમે જ્યારે લીધું ત્યારે તો ફાઇઝર આવ્યું જ નહોતું દેશમાં અને અમે રોજ પેશન્ટ જોતા હતા. અમને ખબર છે કે એક પણ માણસને જો આ ડેલ્ટા સ્ટ્રેનનું જો વાયરસ હોય ને આપણને પેશન્ટ તરીકે આવે તો આખા ક્લિનિકમાં બધાને જ પસરી જાય, એટલે આખું દવાખાનું બંધ કરવું પડે આપણે. એટલે અમે વહેલી તકે લઈ લીધેલું.
એટલે ખાસ મહત્વનું એ છે કે ડોક્ટરો, નર્સિસ, ઓસ્ટ્રેલિયામાં ઘણા બધા મેડિકલ પ્રોફેશનલ્સે એસ્ટ્રાઝેનેકાની રસી જ લીધેલી છે, ગમે તે ઉંમરના એ લોકો હોય.
હા હા, લીધેલી છે.
નિરીબેન, કદાચ મોટાભાગના લોકો રસી લઈ લેવા તો સંમત છે, પણ એસ્ટ્રાઝેનેકા જે અત્યારે અવેલેબલ છે ઇઝીલી, એ લેવી કે નહીં તે વિશે લોકો નિર્ણય ન લઈ શકતા હોય, તો તેમને માટે પહેલાં કંઈક સલાહ આપશો?
હંમેશા કોઈ બી વસ્તુ આપણે લઈએ તે રિસ્ક બેનિફિટ જોઈને લઈએ. તમે આપણે ફ્લાય કરો ઇન્ડિયા તો આપણને ખબર છે કે આપણે વિમાનમાં વધારે કલાક બેસીએ તો પણ આપણને બ્લડ ક્લોટ થાય, પણ આપણને બેનિફિટ એમ હોય કે આપણા ફેમિલીને મળીએ તો આપણે એ રિસ્ક લઈને જતા હોઈએ છીએ. સેમ વે જ્યારે આપણું રિસ્ક વધી જાય છે કે આપણે અહીંયા બેઠા બેઠા એક બી કેસ નથી ને પછી વર્સિસ આપણે ત્યાં રોજ કેસીસ વધતા હોય છે, બહાર જવાતું નથી, તો એમાં પછી આપણે રિસ્ક અને બેનિફિટમાં જોવા જઈએ તો બેનિફિટ વેક્સિનનું વધી જાય છે. એ કોઈ કહે છે ને કે જે આપણે વહન ડૂબી જતું હોય ને ખૂબ બધું તકલીફ આવે તો સોલ્યુશન એક જ છે કે તમે લાઈફ જેકેટ પહેરો. હવે એ લાઈફ જેકેટ તમે આ બ્રાન્ડનું પહેરો કે બીજી બ્રાન્ડનું પહેરો, ઇટ ડઝન્ટ મેટર.
ઇફ વી ડિવાઇડેડ બાય એજ ગ્રુપ, સૌથી પહેલા 60 વર્ષથી મોટી ઉંમરના લોકો માટે તમારી શું સલાહ છે?
જો 60 વર્ષથી મોટી ઉંમરના લોકો જે લોકો કોરોના વાયરસથી મરી જાય છે તે ઓલમોસ્ટ અત્યારના સ્ટેટિસ્ટિક્સ પ્રમાણે 1 મિલિયનમાંથી 800 લોકો મરી જાય છે. ઇવન 25 યર ઓલ્ડની આસપાસના લોકો, 1 મિલિયન 25 યર ઓલ્ડ હોય તો 23 લોકો મરી જાય છે. એના પ્રમાણમાં વેક્સિન લેવા લેધા પછી જેને ક્લોટ્સ થઈને તકલીફ થઈ તેવા ફક્ત 4 in a million છે. એટલે યુ કેન ઇમેજિન કે પીપલ અબાઉ 60, ઓનલી 4 of them in a million 60 more than 60 year old persons will have a problem with the clot, but 800 of them will actually die from coronavirus. એટલે બહુ જ મોટી તફાવત છે.
એટલે અત્યારની પરિસ્થિતિ જે સિડનીમાં છે એમાં એસ્ટ્રાઝેનેકા રસીથી જોખમ એટલું નથી જેટલું કોરોના વાયરસ નો ચેપ લાગવાથી છે. અને સિડનીની વાત કરીએ તો જે વેસ્ટર્ન સિડનીમાં કેસ વધી રહ્યા છે ત્યાં ભારતીય મૂળના લોકો, ગુજરાતીઓ ખૂબ વસે છે, એટલે એમને માટે અત્યારે આ રિસ્ક વધારે છે. એટલે જેણે એસ્ટ્રાઝેનેકાની એક પણ રસી ન લીધી હોય તેમને તમારી સલાહ છે કે એક લઈ લેવી, શું એક જ રસી લેવાથી ફાયદો થાય છે, કેટલો ફાયદો થાય છે?
એક રસી લેવાથી એટલીસ્ટ વી નો કે ઓછા આઈસીયુ ને ઓછા વેન્ટિલેટરની જરૂર પડે છે લોકોને, પણ જ્યારે 2 રસી લો અને એના 2 અઠવાડિયા પછી જ્યારે આપણે જોઈએ છે તો એ લોકોને ઓલમોસ્ટ 0 વેન્ટિલેટર્સની જરૂર પડે છે. એટલે તમારી માંદગીની સિરિયસનેસ ઓછી થાય. જેમ આપણી ઉંમર વધે, જે 60ની ઉપર હોય અને 2-4 ડાયાબિટીસ હોય, બ્લડ પ્રેશર હોય કે બી નાની મોટી વસ્તુ હોય, તો એનાથી આપણે જોઈએ છે કે જે કોવિડ જે માંદગી છે એ વધારે સિવિયર થાય છે લોકોને. જ્યારે આપણે એ લોકોને રસી આપીએ છીએ અને 2 રસી આપીને એના પછીના 10 દાડા પછી જ્યારે આપણે જોઈએ છીએ એ લોકો બધાને માંદગીઓ હોવા છતાં બી કોવિડની અસર ઓછી જણાય છે એઝ અ ડિઝીઝ, એટલે ઇટ ઇઝ અ વેરી બિગ થિંગ ફોર અસ. આપણે અહીંયા આગળ ફ્રી સેફ વેક્સિન અવેલેબલ છે, આપણે એનો ફાયદો લેવો જ જોઈએ.
બીજા એજ ગ્રુપની વાત કરીએ તે પહેલાં વધુ એક સવાલ 60 વર્ષથી મોટી ઉંમરના લોકો માટે, જે લોકોએ સપોઝ એક કે ડોઝ લીધો નથી અને એ લોકો એમ માને છે કે ફાઇઝર ટૂંક સમયમાં મળશે પછી બંને રસી લઈશું, તેમને તમારી શું સલાહ છે?
હવે ઘણા લોકો જે 60ની ઉપર છે એ લોકો એમ કહે છે કે હું તો ઘરે જ રહું છું, હું તો કશે જતો જ નથી, એ જતી જ નથી. પણ એ લોકોના ઘરના લોકો તો આવ જાવ કરે જ છે, એટલે કોઈકનાથી પણ એ લોકોને જો માંદગી થઈ તો એ ઘણી વધારે સિવિયર હશે. અને એમાં એક બચતનો એક રસ્તો આ જ છે, કંઈક તો તમારે લેવું જ જોઈએ, કશાની વાટ ન જોવી જોઈએ, કારણ કે પછી બહુ જ તકલીફ થઈ જશે, બહુ મોડું થઈ જશે. અને બીજું કે જે લોકોએ પહેલો ડોઝ લીધો હોય એ લોકોને ડેફિનેટલી જો 4 થી 6 અઠવાડિયા થઈ ગયા હોય તો વહેલી તકે બીજો ડોઝ લઈ જ લેવો જોઈએ.
એટલે એમાં વોટ ઇઝ ધી આઈડિયલ વેઇટિંગ ટાઈમ? કારણ કે પહેલાં 12 અઠવાડિયા રાહ જોવાનું કહ્યું, પછી 8 અઠવાડિયા. સો વોટ ઇઝ ધી આઈડિયલ વેઇટિંગ ટાઈમ બિટવીન 2 ડોઝીસ ઓફ એસ્ટ્રાઝેનેકા?
હવે કોઈ બી આપણે શરીરમાં આપણે વેક્સિન આપીએ તેને 5-6 અઠવાડિયા પછી એનું વધારે આપણું શરીર ટેવાય અને વધારે એન્ટીબોડીઝ બનાવે અથવા એ વધારે સ્ટ્રોંગર થાય. હવે એ લોકોએ એસ્ટ્રાઝેનેકામાં એમ જોયેલું કે 12 અઠવાડિયા પછી જ્યારે એ લોકો બીજો ડોઝ આપે છે ત્યારે ઉલટું લોંગ ટર્મ એ લોકોને વધારે સારી એન્ટીબોડીઝ બને છે. એટલે એ લોકોએ એ ઇન્ફોર્મેશન આપેલી કે 12 અઠવાડિયાનો ગેપ રાખજો. પણ વેન આપણે ત્યાં વધારે કેસીસ વધી જાય ત્યારે જેટલું વહેલી તકે આપણે 2 ડોઝ લઈ લઈએ છીએ એટલું વધારે આપણે સેફ રહીએ છીએ. એટલે એને લીધે એ લોકોએ આપણું જેવા કેસીસ વધવા માંડ્યા એ લોકોએ એડવાઇસ બદલી. ધ આઈડિયા ઇઝ ગુડ કે તમારે જ્યાં આગળ કેસીસ ના હોય ત્યાં બરાબર 12 અઠવાડિયા વેઇટ કરીને કરો તો 100% તમારે વધારે ઇમ્યુનિટી વધે જ છે. પણ જ્યારે આપણે તકલીફમાં હોઈએ, જ્યારે વધારે કેસીસ ચાલુ હોય આપણા ગામમાં, વેધર મેલબર્ન હોય, સિડની હોય, ગમે ત્યાં હોય, તો વહેલું વેક્સિન બંને લઈને એનો થોડોક સમય જવા દેવો એ વધારે સેફ છે આપણે માટે.
એટલે નિર્જરીબેન, તમારી વાત પરથી અને આટલા દિવસથી જે બધું આપણે સાંભળીએ છીએ તેના પરથી એક વાત ખાસ અહીંયા ભારપૂર્વક કહેવા જેવી લાગે છે કે જ્યારે એડવાઇસ બદલાય છે ત્યારે જરૂરી નથી કે પહેલી એડવાઇસ ખોટી હતી ને એટલે એ લોકોએ બદલી છે, એ પરિસ્થિતિ બદલાતા એ લોકો એડવાઇસ એડજસ્ટ કરે છે.
ડેફિનેટલી હા, કારણ કે આ રોગ જ નવો છે. પણ વેક્સિન પ્રિન્સિપલ્સ તો બધાને બહુ વર્ષોથી ખબર છે. જ્યારથી સ્મોલપોક્સનું પહેલામાં પહેલા જેનરે શોધ્યું ઇંગ્લેન્ડમાં ત્યારથી આપણને ખબર છે કે વેક્સિન વર્ક. કીપિંગ ઇન માઇન્ડ કે નવા વેક્સિનને, જલ્દી ડેવલપ થયેલા વેક્સિનને આપણે બધા જે પ્રિકોશન્સ લેવા જોઈએ તે લેવા જ જોઈએ, પણ દે ડુ હેલ્પ વેન દેર ઇઝ અ લોટ ઓફ ડિઝીઝ અરાઉન્ડ અસ.
મોટાભાગના 40 વર્ષથી નાની ઉંમરના લોકો માટે ફાઇઝરની રસીની માટે રાહ જોવાની સલાહ છે, પરંતુ સિડની માટે, વેસ્ટર્ન સિડની માટે એ લોકોને પણ ફાઇઝરની રાહ જોયા વગર એસ્ટ્રાઝેનેકાની રસી લઈ લેવાની સલાહ અત્યારે આપવામાં આવી રહી છે. પરંતુ જે લોકો ફાઇઝરની રાહ જોવા માંગે છે તેમને માટે કોઈ સલાહ?
જો 40ની નીચેના લોકોને ચાન્સીસ ઓફ ક્લોટ્સ થોડા વધારે છે, લાઈક આઈ એક્સપ્લેન્ડ અર્લિયર, કે કમ્પેર્ડ ટુ પીપલ હુ આર અબાઉ 60, ઇફ ઇટ ઇઝ 4 in a million ફોર ધ ક્લોટ, 25-year-old આસપાસના જે લોકો છે એ લોકોને 11 in a million છે, એટલે થોડું વધારે રિસ્ક છે. ઇવન દેન ઇટ ઇઝ લેસ દેન ફ્લાઇંગ એન્ડ લેસ દેન ટેકિંગ ધ કોન્ટ્રાસેપ્ટિવ પિલ. છતાં બી આપણે કોઈ વસ્તુ પોતાને બચાવ માટે વાપરીએ અને એ જ વસ્તુ આપણને તકલીફજનક લાગે એ કોઈને જ ગમે નહીં. હવે મારી ત્યાં જે રેગ્યુલર પેશન્ટ આવે છે એમાં અમુક લોકો એવા છે કે જે લોકો ઘરડા ગ્રેન્ડ પેરેન્ટ્સનું ધ્યાન રાખે છે, અમુક લોકો એવા છે કે જે લોકોએ કમ્પલસરી કામે જવું જ પડે, પેકેજિંગમાં કામ કરતા હોય અથવા હેલ્થ કેરમાં કામ કરતા હોય, એ લોકોએ પોતાને બચાવવાનું કોઈ બીજું કોઈ માધ્યમ જ નથી અત્યારે. દે હેવ ટુ સપોર્ટ ધેમસેલ્સ કે આપણે ઘરના ગરડા લોકોને આપણે ઇન્ફેક્ટ ના કરીએ. દે હેવ ટુ ગો ટુ વર્ક અને એવી ઇન્ડસ્ટ્રીમાં હોય કે જેમાં રજા લઈને ઘરે વર્ક ફ્રોમ હોમ કરાય બી ના, તો એ લોકોને વેક્સિન બીકમ્સ અ વેરી પાવરફુલ ટૂલ ટુ હેલ્પ ધેમ. છતાં બી વી ઓલવેઝ ટોક અબાઉટ રિસ્ક એન્ડ બેનિફિટ વિથ ઈચ પર્સન હુ ઇઝ લેસ દેન 40, કારણ કે દરેકનો સંજોગ જુદા હોય. અબાઉટ 60 વી નો કે ધ બેનિફિટ આઉટવે ધ રિસ્ક 100%. અંડર 40 વી નો કે જે લોકો બહાર જવું જ પડે એ લોકોનો રિસ્ક હંમેશા સુધરી જશે એસ્ટ્રાઝેનેકા લેવાથી. પણ એ લોકોની ઇન્ડિવિજ્યુઅલ સર્કમસ્ટાન્સ જોઈ જીપી જોડે વાત કરી એ લોકોએ ક્લેરિફાય કરી પછી જ લેવું જોઈએ. અમુક કન્ડિશન્સ જે સ્પેસિફિકલી તમને થયું હોય, ફોર એક્ઝામ્પલ એ ટેકનિકલ વર્ડ્સ છે HIIT ઓર હેપરિન ઇન્ડ્યુસ્ડ થ્રોમ્બોસાઇટોપિનિયા અથવા CVS સેરેબ્રલ વેનસ સિન્ડ્રોમ, એ બધા જે છે તે સ્પેસિફિક વર્ડ્સ છે જે પેશન્ટને થયું હોય એને ખબર જ હોય કે મને આ પર્ટિક્યુલર ડાયગ્નોસિસ હતો. અને એ તમારા ચેકલિસ્ટમાં આવી જ જાય બિફોર યુ ગો ફોર ધ વેક્સિનેશન. અને જો એ હોય તો ન લેવું જોઈએ. ઇફ યુ આર એલર્જીક ટુ ધ એસ્ટ્રાઝેનેકા વેક્સિન તો અથવા એના કોમ્પોનન્ટ્સ તો ન જવું જોઈએ. પ્રેગ્નન્સી અને બ્રેસ્ટફીડિંગ વુમેન માટે પણ હમણાં એ નોટ એલાઉડ છે. બાકી તમામ જનતાએ લઈ જ લેવું જોઈએ, કારણ કે હમણાં તો આપણે જોઈએ છે તેમ કેસીસ સિડનીમાં વધી રહ્યા છે. આપણા જ્યાં આગળ વધારે શ્રોતાઓ છે ત્યાં આગળ વધારે લોકડાઉન્સ બી છે, એટલે એ બધી જ દ્રષ્ટિએથી જોવા જઈએ તો ઇટ ઇઝ સેફર કે આપણે વેક્સિન લેવું જોઈએ. હવે લોકડાઉન આટલું બધું લાંબુ થઈ ગયું છે કે ફાઇનલી આપણે જ્યારે બહાર આવીશું આમાંથી ત્યારે પાછા જો આપણને માંદા ન પડવું હોય તો અત્યારે રાઈટ ટાઈમ છે કે આપણે પોતાને સેફ કરી લઈએ. એટલે એ ધ્યાનમાં રાખી પોતાના ઇન્ડિવિજ્યુઅલ સંજોગોને વિચાર કરી કોઈને સલાહ, આપણા પોતાના જે રેગ્યુલર જીપીઓ એની સલાહ લઈ વહેલી તકે કોઈ બી વેક્સિન જે મળે તે લઈ લેવું, એમાં જ સુરક્ષિતતા છે આપણા આખા સમાજની.
નિર્જરીબેન, થેન્ક યુ વેરી મચ આજે સમય કાઢીને આ વિષય પર અમને થોડી માહિતી આપી, તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર.
યુ આર વેલકમ.
જણાવો અમને આપને અસર કરતા મુદ્દાઓ વિશેનો તમારો અભિપ્રાય. લાઈક કરો SBS ગુજરાતીને ફેસબુક પર અને શેર કરો તમારા વિચારો.